જય જીનેન્દ્ર બધાને. આપણે વિદ્વાન પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી લેશે.
નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આયરિયાણ, નમો વજ્જાયાણ, નમો લોયે સવસાહૂણ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
પાર્લા પાઠશાળાના અંતર્ગત આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય ગત ઘણા વખતથી કરી રહ્યા છે. એમાં આપણે સાત તત્વનો અધિકાર ગયા ક્લાસથી શરૂ કર્યો છે. જો અત્યાર સુધી આપણે જે પ્રકરણોનો સ્વાધ્યાય કર્યો પ્રશ્નોત્તર માળામાં, શરૂઆતમાં દ્રવ્ય ગુણ પર્યાયની આપણે ચર્ચા કરી, એના પછી ચાર અભાવની ચર્ચા કરી, ષટકારકની ચર્ચા કરી અને ઉપાદાન નિમિત્તની ચર્ચા કરી. હવે લાસ્ટ ક્લાસમાં જે આપણે વાત કરી હતી એ પ્રમાણે અત્યાર સુધી આપણા જે ટોપિક્સ થયા છે એ બધા આગમના વિષયો છે. આગમના વિષયો એટલે કે આખી વિશ્વમાં જે વસ્તુ વ્યવસ્થા છે એનો આપણને સ્વાધ્યાય કરાવડાવે છે. એનાથી આપણા આત્માને શું ફાયદો, અથવા આપણો આત્મા આ જાણીને કેવી રીતના સુખી થઈ શકે, એની ચર્ચા હવે આપણે સાત તત્વ અધિકારમાં કરવાના છે. બરાબર, એ આપણે બેકગ્રાઉન્ડ બાંધીને આપણે આગળ વધ્યા હતા. જો સૌથી પહેલા આપણે શું ચર્ચા કરી કે તત્વ કોને કહેવાય. તત્વ કોને કહેવાય કે જે વસ્તુ છે, તત્, તત એટલે કે જે વસ્તુ છે જેની આપણે ચર્ચા કરી રહ્યા છે, એ વસ્તુનો સ્વભાવ, જેવી વસ્તુ છે એવો એનો સ્વભાવ, એને કહેવાય તત્વ. જેવી વસ્તુ છે તેવો તેનો સ્વભાવ, એને કહેવાય તત્વ. જેવી રીતના સાકરનો સ્વભાવ ગળાશ, મીઠાશ, અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા. બરાબર, ઝેર ખાઈએ અને જીવનું, મનુષ્યનું, કોઈ પણ શરીર અને આત્માનો જે સંબંધ છે એ દૂર ન થાય, મૃત્યુ ન થાય, તો પછી ઝેરનો ફાયદો શું. જે પણ વસ્તુનો જે સ્વભાવ છે તેને તત્વ કહેવાય છે. તત્વ એક સાધારણ શબ્દ છે. તત્વ એક સાધારણ શબ્દ છે. એનો મતલબ કે આપણે જે વિશ્વ વ્યવસ્થાની જે ચર્ચા કરીએ છીએ ને, જેવી રીતના આપણી ગાડી છે, ગાડીને ચલાવવી હોય તો આપણે શું કરીએ, અંદર પેટ્રોલ નાખીએ. બરાબર, પેટ્રોલનો સ્વભાવ શું છે કે પોતે બળે અને એનાથી પેલું એન્જિન ચલાવે. ખ્યાલ આવે છે કે નહીં? જો અત્યારના છેલ્લા ષટકારકની દરેક પરમાણુની સ્વતંત્રતા ને એ બધી વિષય એની જગ્યાએ છે. હવે આ બીજી અપેક્ષાથી વાત છે. તો ગાડી ચલાવવા માટે પેટ્રોલ પૂરવામાં આવે છે કે નહીં? તો એનાથી આપણને ભરોસો શું છે કે પેટ્રોલનો સ્વભાવ જ્વલનશીલતા છે, એ પોતે પણ બળશે અને ગાડીને પણ આગળ ચલાવશે. એ સ્વભાવના આધારે જ તો આપણે કોન્ફિડન્સથી પેટ્રોલ નાખીએ છીએ કે નહીં ગાડીમાં. જો એ પેટ્રોલનો સ્વભાવ આપણને ખ્યાલ ન હોય તો આપણે એ ગાડીને આગળ ચલાવી કેવી રીતના શકીએ? વસ્તુના સ્વભાવના નિર્ણય દ્વારા જ, કોઈ પણ વસ્તુનો સ્વભાવ છે એના નિર્ણયથી આપણું એ કાર્ય થાય છે. જેવી રીતના આપણે દૂધ મીઠું કરવું હોય તો આપણને અંદરથી કોન્ફિડન્સ છે કે નહીં કે સાકરનો સ્વભાવ મીઠો જ છે અને એ નાખવાથી દૂધ મીઠું જ થાય છે. તો એ કેવી રીતના આપણને નિર્ણય થયો? કેમ કે સાકરના સ્વભાવનું આપણને જ્ઞાન છે. સાકરના સ્વભાવનું આપણને જ્ઞાન છે એટલે કે એ તત્વનો નિર્ણય આપણો પાક્કો છે. ખ્યાલ આવ્યો કે નહીં? લૌકિક વિષયોમાં પણ જ્યાં આપણું કાર્ય આગળ વધે છે તો ક્યારે વધે છે? જ્યારે આપણને તત્વનો નિર્ણય છે તો એ આપણને એ કાર્ય આપણું આગળ વધે છે. એવી જ રીતે પારમાર્થિક વિષયમાં એટલે કે ધાર્મિક વિષયમાં જીવને સુખની પ્રાપ્તિ ક્યારે થાય છે કે જ્યારે એને નિર્ણય થાય કે આ સુખ ક્યાંથી મને મળશે. અને જ્યાંથી મને મળશે એ વસ્તુને પ્રાપ્ત કરવાનો જીવ પુરુષાર્થ કરે. સુખ ક્યાં છે? આત્માની અંદર જ છે. આત્મામાં જ એક સુખ નામનો ગુણ છે. તો એ સુખની પ્રાપ્તિ માટે જીવ પુરુષાર્થ કરે, આત્માની પ્રાપ્તિ કરે, તો એને સુખની પ્રાપ્તિ થાય છે. આ ક્યારે થશે? જ્યારે જીવને એ બાબતનો તત્વ નિર્ણય હશે. તત્વ નિર્ણય એટલે કે જીવના સ્વભાવને બરાબર રીતે સમજશે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આ સાત તત્વનો નિર્ણય, આપણે ઘણી બધી જગ્યાએ આ શબ્દ વાપરીએ છીએ અથવા બોલવામાં આવે છે, તો એનો મતલબ શું? કે જે પદાર્થનો જેવો સ્વભાવ છે એને એવી રીતે સમજવું, એને કહેવાય તત્વનો નિર્ણય. તત્વ એટલે શું? કોઈ પણ વિશિષ્ટ પદાર્થ, એને કહેવાય તત્. એનો સ્વભાવ, એને કહેવાય ત્વ. અને જોઈન કરો તો પદાર્થનો સ્વભાવ, એને કહેવાય તત્વ. ખ્યાલ આવે છે ને? તો કોઈ પણ પદાર્થ, અહીંયા આપણે જીવ નામક પદાર્થ લીધો, કે જીવ નામક પદાર્થ ને સમજવાથી આપણને મોક્ષ માર્ગમાં સુખની પ્રાપ્તિ થાય છે. જો કોઈ પણ લૌકિક માર્ગની વાત ચાલતી હોય, જેવી રીતના કે સમજો આપણને બિઝનેસ કરવો હોય, અને બિઝનેસમાં સમજો આપણે કોઈ શિપિંગનો બિઝનેસ કરવો છે. હવે શિપિંગના બિઝનેસમાં આપણું તત્વ શું છે? કે કયા, જેવી રીતના રોડવેઝ છે, રસ્તાથી તમારે શિપિંગ કરવું છે તો એ રોડવેઝનો ખર્ચો કેટલો થાય? આપણે દરિયાથી શિપિંગ કરવું છે બોટમાં તો દરિયાનો ખર્ચો કેટલો થાય? એ બધું સમજવું પડશે કે નહીં? તો માણસ બરાબર બિઝનેસ કરી શકે ને. તો એ વસ્તુનો સ્વભાવ સમજવો, એને કહેવાય તત્વનો નિર્ણય કર્યો. જે બાબતનો આપણું પ્રયોજન છે એ બાબતનો તત્વ એટલે કે સ્વભાવનો નિર્ણય વ્યવસ્થિત કરવો જ જીવને પડે. જ્યારે આપણે સ્ટુડન્ટ્સ, કોઈ સ્ટુડન્ટ હોય 10th સ્ટાન્ડર્ડની કે 12th સ્ટાન્ડર્ડની એક્ઝામ આપે, પછી એને આગળ હવે કોલેજમાં એડમિશન લેવું છે, તો કોલેજમાં એડમિશન લેવું હોય તો પહેલા તો નિર્ણય લે કે નહીં કે મારે સાયન્સમાં જવું છે, કોમર્સમાં જવું છે, આર્ટ્સમાં જવું છે, બિઝનેસમાં જવું છે, આદિ આદિ બધી વાતોનો નિર્ણય કરે કે નહીં? કરે. બરાબર, જેવી પોતાની રૂચિ એ પ્રમાણે નિર્ણય કરે. એના પછી આગળ શું કરે કે ચલો હવે મારે સાયન્સમાં જવું છે તો સાયન્સ માટે કઈ કઈ કોલેજો સારી છે, તો એ આ એક કોલેજ, બે કોલેજ, ત્રણ કોલેજ, એનું પછી વ્યવસ્થિત સ્ટડી કરે કે એની રેન્કિંગ કેટલી છે, એનું લાસ્ટ યર કેટલા પરસેન્ટ પર ક્લોઝ થયું હતું એડમિશન, એના સ્ટુડન્ટ્સ જે છે એના એક બે જણ સાથે વાતો કરે. એ બધું સ્ટડી કરીને જીવ નિર્ણય, જીવ એટલે કે સ્ટુડન્ટ નિર્ણય કરે છે ને કે મારે કઈ કોલેજમાં જવું. ખ્યાલ આવે છે કે નહીં? આખો પ્રોસેસ જે છે ને એનાલાઇઝિંગનો અને નક્કી કરવાનો કે હા મારે આ ફિલ્ડમાં અને આ કોલેજમાં જવું છે, એને કહેવાય તત્વ નિર્ણયનો પુરુષાર્થ. અને એકવાર એ બધું નક્કી કરી લે કે હા મારું ટાર્ગેટ છે આ કોલેજ અને મારે એમાં જ કોશિશ કરવી છે એડમિશન માટે, એને કહેવાય તત્વનો નિર્ણય. ત્યારે એ સ્ટુડન્ટનું પ્રયોજન શું છે કે મારે જે ફિલ્ડમાં એડમિશન લેવું છે એ ફિલ્ડનો હું નિર્ણય કરું, જે ફિલ્ડમાં મારે એડમિશન લેવું છે એના માટેનું અન્ડરસ્ટેન્ડિંગ વધારું. મોક્ષ માર્ગમાં પણ એક્ઝેક્ટલી સેમ છે. આખો માર્ગ જીવની સમજણનો છે કે મારે મોક્ષ માર્ગમાં આગળ વધવું છે અથવા મારે સુખની પ્રાપ્તિ કરવી છે તો મને કઈ બાબતનું જ્ઞાન કરવાથી સુખની પ્રાપ્તિ થશે? કે જીવ, અજીવ, આશ્રવ, બંધ આદિ બધા સાત તત્વ છે એનો નિર્ણય કરવાથી, જો મને પક્કો એકવાર નિર્ણય થઈ જાય તો હું મોક્ષ માર્ગમાં આગળ વધીશ. એટલે કે મને વસ્તુનો સ્વભાવ સમજાતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. ખ્યાલ આવ્યો કે? આને કહેવાય તત્વ. બરાબર, હવે આગળ વધીએ. આપણે લાસ્ટ ટાઈમ આ બધું થઈ ગયું છે એટલે રિવિઝન કરીએ છીએ. તો આપણે જોયું હતું તત્વ કેટલા છે અને કયા કયા. તો તત્વ સાત છે. કયા સાત તત્વ છે? જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. નામ તો લગભગ બધાને યાદ જ હશે તત્વના નામ, પણ તો પણ આપણે એક બે વાર જરા બોલીએ, રિવિઝન થઈ જાય અને જેને ન આવડતા હોય બધાને યાદ રહી જાય. આ યાદ રાખવા કમ્પલસરી છે. જો કયા સાત તત્વના નામ છે? જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. આ તત્વને આ જ ક્રમમાં યાદ રાખજો, કેમ કે એ આ ક્રમનું પણ એક મહત્વ છે. આપણે જે પર્યાયોનો ક્રમ છે ને, આશ્રવ અને બંધમાં જીવ અટકાયેલો રહે છે, પછી એનો ત્યાગ કરીને સંવર નિર્જરા પ્રાપ્ત કરે છે, પછી એનેથી પણ પૂર્ણતા પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. તો એ ક્રમમાં યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ફરી એક લાસ્ટ ટાઈમ, સાત તત્વોના નામ શું છે? જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. બરાબર, સાત તત્વના નામ આપણે જોયા. હવે સાત તત્વની આપણે પરિભાષા જોશું. જો તત્વ કોને કીધા હતા? જે વસ્તુ છે એનો જેવો સ્વભાવ તેને તત્વ કહેવાય છે. એ તત્વની સંખ્યા સાત છે. હવે એમાં જીવ તત્વની પરિભાષા, તો જીવ તત્વ કોને કહેવાય? જીવ એટલે આત્મા. જો આપણે ક્વેશ્ચન નંબર 3 ઉપર છે, જીવ એટલે આત્મા, તે સદા જ્ઞાતા સ્વરૂપ, પરથી ભિન્ન અને ત્રિકાળ સ્થાયી ટકનારો છે. પરિભાષાથી જોવું હોય તો જે જાણનાર દેખનાર પદાર્થ છે અને જે સુખ દુઃખનો અનુભવ કરે છે એવા પદાર્થને, એવા તત્વને જીવ તત્વ કહેવાય છે. ફરીથી, જે જાણનાર દેખનાર સ્વભાવ છે અને સુખ દુઃખનો અનુભવ કરે છે એવા તત્વને જીવ તત્વ કહે છે. જે આપણે 6 દ્રવ્યમાં જીવ દ્રવ્ય જોયું હતું ને, અને અહીંયા 7 તત્વોમાં જીવ તત્વ જોયું. આમ બે સેમ જ છે એક રીતે જોવા જઈએ તો. જો સ્થૂળતાની અપેક્ષા એ સેમ છે કે જાણનાર દેખનાર સ્વભાવને જીવ કહેવાય. સૂક્ષ્મતામાં જઈએ તો એ દ્રવ્ય જે છે એ સાધારણ વર્ણન છે કે વિશ્વમાં અનંત જીવ પદાર્થ છે. અને આપણે અહીંયા મારા જીવ પદાર્થનું પ્રયોજન શું છે? કે મારે સુખી થવું છે, મારો મોક્ષ માર્ગ કેવી રીતના આગળ વધાય. એટલે જીવ તત્વ કોણ? કે હું પોતે. ખ્યાલ આવ્યો કે નહીં? જો જેનું પ્રયોજન હોય એ પ્રયોજન પ્રમાણે તત્વનું વર્ણન થાય. આપણે લાસ્ટ ટાઈમ બી ચર્ચા કરી હતી ને કે પ્રયોજનભૂત તત્વ કહેવાય. જેવી રીતે હમણાં આપણે એક્ઝામ્પલ લીધું કે કોઈ સ્ટુડન્ટને કોલેજમાં એડમિશન લેવું છે, તો એ સ્ટુડન્ટને કોલેજમાં એડમિશન લેવું હોય તો ત્યાં એ પોતે કોણ? ત્યારે એને જીવ ન લેવો, ત્યારે તો એ સ્ટુડન્ટ તરીકે છે. કેમ કે ત્યાં એનું પ્રયોજન શું છે? કે એ સ્ટુડન્ટને કોલેજમાં એડમિશન લેવું છે. તો એક બાજુ એ સ્ટુડન્ટ પોતે, એક બાજુ એનું પ્રયોજન. પ્રયોજન કે મારે અમુક સારી કોલેજમાં અને અમુક સારી ફિલ્ડમાં એડમિશન લેવું છે. બરાબર, અને એની વચ્ચે હવે એની પાસે આખું જે બધા કોલેજનું ઓપ્શન્સ, કે મારી પાસે આ બધી કોલેજીસ છે, આ બધી ફિલ્ડનું ઓપ્શન છે, અને એમાંથી એની સમજણ વધારીને એ સિલેક્ટ કરે છે કે હા, આ કોલેજ અને આ ફિલ્ડ એમાં મારે આગળ વધવું છે અને મારા પ્રયોજન સુધી પહોંચવું છે. ખ્યાલ આવ્યો કે નહીં? જે વાતની ચર્ચા ચાલતી હોય એ આપણું પ્રયોજન કહેવાય, અને એના અનુસાર તત્વનું વર્ણન થાય. બરાબર કે નહીં? અહીંયા આપણી વાત શેની ચાલે છે? અહીંયા આપણું પ્રયોજન શું છે? કે જીવનું પ્રયોજન છે કે આ ચાર ગતિમાં જીવ પરિભ્રમણ કરીને દુઃખી થઈ રહ્યો છે, એ દુઃખથી દૂર થઈને સુખની પ્રાપ્તિ કરે, એ જીવ દ્રવ્યનું પ્રયોજન છે. મારું પ્રયોજન છે શું છે? કે આ હું ચાર ગતિમાં પરિભ્રમણ કરીને દુઃખી થઈ રહ્યો છું, તો એ દુઃખ દૂર કરીને અને સુખની પ્રાપ્તિ કરવી એ મારું પ્રયોજન છે. તો પ્રયોજનની પ્રાપ્તિ માટે મારું પ્રયોજન છે ને, તો સાત તત્વોમાં હું પોતે તો ડિફાઇન થવો જોઈએ ને. મારું પ્રયોજન છે માટે સાત તત્વોમાં એક સૌથી ઇમ્પોર્ટન્ટ તત્વ કોણ છે? કે હું પોતે. તો એ કયું તત્વ છે? જીવ તત્વ. ખ્યાલ આવ્યો કે નહીં? જે જાણનાર દેખનાર પદાર્થ છે અને સુખ દુઃખનો અનુભવ કરે છે તેને જીવ તત્વ કહે છે. હવે જીવ તત્વોમાં પણ અપેક્ષા લાગુ પડે છે. જ્યારે સ્થૂળ અપેક્ષાથી વાત કરીએ તો હું પણ જીવ તત્વ, તમે પણ જીવ તત્વ, આપણી આજુબાજુ જેટલા પશુ પક્ષીઓ, નારકી જીવો, દેવગતિના જીવો, બધા જીવ તત્વ. આ સ્થૂળ અપેક્ષાથી વાત છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને એ જીવને છોડીને બાકીના પાંચ દ્રવ્ય, ઉદગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એ પાંચ દ્રવ્ય કોણ છે? કે એ જીવ નથી. વિશ્વમાં 6 દ્રવ્ય છે ને, એમાંથી જીવને આપણે જુદો પાડી દીધો તો એને જીવ તત્વ તરીકે કીધું. તો હવે બાકીના પાંચ કોણ? કે જીવ નથી. કેમ જીવ નથી? કેમ કે ઈ પાંચમાં જ્ઞાન દર્શન સ્વભાવ બી નથી અને એ લોકો સુખ દુઃખનો અનુભવ બી નથી કરતા. જીવ તત્વ કોને કહેવાય? કે જે જ્ઞાન દર્શન સ્વભાવી છે અને સુખ દુઃખનો અનુભવ કરે છે તેને જીવ તત્વ કહેવાય છે. તો હવે જે જ્ઞાન દર્શન રહિત છે અને સુખ દુઃખ રહિત છે એને અજીવ તત્વ કહેવાય છે. ખ્યાલ આવ્યો? જો જીવ તત્વ કોણ છે કે એ જીવ નામક દ્રવ્ય પદાર્થ જે છે, જેનામાં ચૈતન્ય શક્તિ છે, જે જાણી શકે છે ઇન સિમ્પલ વર્ડ્સ, તેને જીવ તત્વ કહેવાય છે. અને બાકીના બધા એ જ્ઞાન રહિત છે, જડ પદાર્થ છે, એનામાં ચૈતન્ય શક્તિ નથી, માટે અજીવ તત્વ છે. ખ્યાલ આવે? આ સ્થૂળ અપેક્ષા, એક બાજુ જીવ તત્વ અને બાકીના પાંચ અજીવ તત્વ, બરાબર. હવે સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો આ સાત તત્વ તો જે છે એ પોતાના સુખની વાત છે ને, પોતાનું પ્રયોજન કેવી રીતના સધાય? તો પોતાનું પ્રયોજન સાધવા માટે એક બાજુ જે જીવ તત્વને ઉભો કર્યો એ બધા જીવ નહીં, હું એકલો જીવ. ખ્યાલ આવે છે ને? જેવી રીતના જો આ થોડી સૂક્ષ્મ અપેક્ષા છે, જે ધ્યાનથી વિચાર કરજો તો સમજાય એવું છે. જ્યાં વિશ્વના બધા જ જીવ દ્રવ્યની વાત કરતા હતા ત્યાં તો અનંતાનંત જીવ દ્રવ્યને એક કેટેગરીમાં મૂક્યા, કેમ કે બધાનો સ્વભાવ જાણવા દેખવાનો છે. પણ હવે અહીંયા બધાનું કલેક્ટિવ પ્રયોજન નથી ને, પ્રયોજન તો મારું છે, મારે સુખી થવું છે. તો પ્રયોજન મારું હોવાથી જ્યાં તત્વની વાત આવે છે તો તત્વ પર્સનલાઇઝડ ચર્ચા છે. જે છ દ્રવ્ય હતું એ જનરલ ચર્ચા હતી, સાત તત્વની વાત છે એ પર્સનલાઇઝડ ચર્ચા છે. તો સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચાર કરતા હું એકલો, હું જીવ પદાર્થ, એકલો જીવ તત્વ છું, મારા સિવાય મારે મોક્ષમાં જઈને સુખી થવું છે તો જે અન્ય જીવ પદાર્થ છે આ પશુ પક્ષીઓ, એ પશુ પક્ષીઓનો જીવ અને મારા જીવનું સુખ બે જુદા જુદા છે કે નહીં? લાસ્ટ ટાઈમ જો આપણે એક્ઝામ્પલ પણ લીધું હતું કે આપણને પેટમાં કે છાતીમાં ક્યાંક દુખવા આવે અને આપણે ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર શું કહે કે ક્યાં દુખે છે? કેમ એને આપણું દુઃખ જણાતું નથી જણાતું. એ તો આપણને પૂછીને નિર્ણય લે છે કે હા તમને છાતીમાં દુખે છે, તમને પેટમાં દુખે છે, તમને આ તકલીફ હોઈ શકે, અને એનો ઉપચાર એ કરે છે. એવી જ રીતે જે વર્તમાનમાં આ જીવ દુઃખી છે તો જે સિદ્ધ ભગવાન છે અથવા મહાવીર ભગવાન સમોશરણમાં દિવ્ય ધ્વનિની વર્ષા વર્ષાવતા હોય તો આ જીવનું દુઃખ એમને કેવળ જ્ઞાનમાં જણાય તો છે, એમને કેવળ જ્ઞાનમાં જણાય તો છે, પણ એમનું જ્ઞાન જુદું છે અને મારું જ્ઞાન જુદું છે. હું જીવ પદાર્થ જુદો છું અને એ જીવ પદાર્થ જુદા છે. માટે જ્યાં મારા સુખ દુઃખનું પ્રયોજન હોય, જ્યાં મારા સુખ દુઃખનું પ્રયોજન હોય તો જ્યાં સાત તત્વની ચર્ચા આવે એમાં એક બાજુ હું જીવ એકલો અને મારા જીવ સિવાય બાકીના પાંચ દ્રવ્ય તો ખરા જ, પણ વિશ્વના મારા સિવાયના બધા જ જીવો પણ મારા માટે અજીવ તત્વ છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો ફરક શું પડ્યો? સ્થૂળ દ્રષ્ટિએ જોતા વિશ્વના બધા જ જીવોને જીવ તત્વમાં નાખ્યા અને બાકીના પાંચ જે સદંતર જીવ જ નથી, જેનામાં જ્ઞાન દર્શન સ્વભાવ જ નથી, એ બધાને અજીવ તત્વમાં નાખ્યા. અને બીજી બાજુ જ્યાં મારા પ્રયોજનની વાત છે તો હું એકલો જીવ પદાર્થ એને જીવ તત્વ તરીકે ઉભો રાખ્યો અને મારા સિવાયના બાકી બધા જીવો પણ મારા માટે તો અજીવ જ છે ને, મારા સુખ દુઃખનું પ્રયોજન એ જીવોથી નથી, માટે મને છોડીને વિશ્વના બધા જ જીવ અને પેલા પાંચ એ પણ બધા અજીવ છે. ખ્યાલ આવ્યો? જો આ થોડીક જુદી અપેક્ષાએ ચર્ચા છે, આપણે સાથે આને લઈને ચાલશું તો આપણને અધ્યાત્મની દ્રષ્ટિ ખ્યાલમાં આવે અને આગમ દ્રષ્ટિ પણ ખ્યાલમાં આવે. આગમ દ્રષ્ટિ જે છે એ પદાર્થનું સામાન્ય વર્ણન કરે છે, એ સૂક્ષ્મતામાં નથી જતું. જ્યાં અધ્યાત્મ દ્રષ્ટિ છે એ તો પર્સનલાઇઝડ પોતાની સ્વયંની ચર્ચા કરે છે અને સૂક્ષ્મ દ્રષ્ટિએ જઈને એ પદાર્થનું વર્ણન કરે છે, તત્વનું વર્ણન સૂક્ષ્મ દ્રષ્ટિથી કરે છે. તો જો આપણે જીવ તત્વની પરિભાષા જોઈએ, હવે અજીવ તત્વમાં આપણે જઈએ છીએ. જો અજીવ કોને કહેવાય? જેમાં ચેતના જાણપણું નથી તેવા દ્રવ્યને અજીવ કહેવાય છે. આ સ્થૂળ દ્રષ્ટિ અહીંયા ચર્ચા છે. એટલે શું કીધું કે પાંચ, જે ધર્મ અધર્મ આકાશ કાળ અને પૂતગલ, કે જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે, આ બધા પાંચે પાંચ અજીવ છે, બરાબર. અને સૂક્ષ્મ દ્રષ્ટિ આપણે શું વાત કરી હતી કે આ પાંચ તો અજીવ છે જ, પણ આના સિવાય મારા જીવ પદાર્થને છોડીને બાકી બધા જ વિશ્વના જીવ પણ મારા માટે અજીવ છે. ખ્યાલ આવ્યો ને કે વિશ્વના જીવો અજીવ નથી થઈ જતા, વિશ્વના બધા જીવ અજીવ નથી થઈ જતા, પણ જ્યાં મારી પોતાની ચર્ચા હું કરું, મારા પોતાના પ્રયોજનને હું જોઉં, તો મારા માટે એ જીવ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના આપણે જે સોસાયટીમાં આપણું ઘર હોય, તો કોઈ પૂછે કે ભાઈ તમારી સોસાયટીમાં કેટલા ઘર છે, તો તમે કહો ને કે ભાઈ પાંચ બિલ્ડિંગ છે અને દરેક બિલ્ડિંગમાં 20 ફ્લેટ, એટલે ટોટલ 100 ઘર છે, બરાબર. પછી કોઈ એમ પૂછે કે તમારી સોસાયટીમાં તમારા ઘર કેટલા છે, તો તમે શું કહો કે ના ના, મારું તો એક જ ઘર છે, બાકી બધા ઘર મારા નથી. પહેલા શું પૂછ્યું કે તમારી સોસાયટીમાં કેટલા ઘર છે, તો એ જનરલાઇઝ ક્વેશ્ચન હતો, તો ભાઈ બધા જ ઘર છે. હવે જ્યાં મારા ઘર કેટલા છે એમ પૂછ્યું, તો ભાઈ મારું ઘર તો એક જ છે, તો બાકીના ઘર શું ઘર નથી? બાકીના ઘર પણ ઘર છે, પણ એ મારા માટે મારા ઘર નથી. ખ્યાલ આવ્યો ને? તો એ રીતે જીવ અને અજીવમાં પણ આપણે લગાવવું. ચાલો આગળ વધીએ. હવે જો લાસ્ટ ટાઈમ આપણે આ પણ થોડીક ચર્ચા શરૂ કરી હતી, મેં ખાલી એક સ્પાર્ક કર્યો હતો તમારા વિચાર માટે. આ જીવ અને અજીવ, જીવમાં જીવ પદાર્થ આવી ગયા અને અજીવમાં બાકીના પાંચ દ્રવ્ય આવી ગયા, તો વિશ્વમાં તો 6 જ દ્રવ્ય છે, તો 6 જ દ્રવ્ય તો પૂરા થઈ ગયા જીવ ને અજીવમાં જ. ખ્યાલ આવ્યો કે નહીં? આ બે તત્વમાં જ વિશ્વના બધા જ પદાર્થ તો પૂરા થઈ ગયા, તો તત્વ તો 7 કીધા છે, તો બાકીના 5માં હવે શું આવશે? 2માં જ આખું વિશ્વ પૂરું થઈ ગયું, 1માં હું અને 1માં બાકી બધા. ખ્યાલ આવ્યો કે નહીં? 1માં હું અને 1માં બાકી બધા. જેવી રીતના આપણે કહીએ કે ભાઈ ઇન્ડિયામાં કેટલા ધર્મના લોકો છે, તો એક એમ કહેવાય જૈન છે, હિન્દુ છે, ઇસ્લામિક છે, ક્રિશ્ચિયન છે, આદિ આદિ, બરાબર. તો આમ ગણવા જઈએ તો ઘણા બધા છે. પછી એમ પૂછે કે ભાઈ ઇન્ડિયામાં કયા કયા ધર્મ છે, એક બાજુ આપણે કીધું ભાઈ હું અમે અમાય, એક બાજુ અમે જૈન છે અને એક બાજુ બાકી બધા જ છે. તો બાકી બધામાં તો બધા જ આવી ગયા ને, હિન્દુ ક્રિશ્ચિયન મુસ્લિમ બધા જ આવી ગયા. તો હવે બચ્યું કોણ? હવે કોણ બચ્યું? તો જો આપણે હવે આને દ્રવ્ય ગુણ પર્યાયથી ડિવાઈડ કરી નાખીએ કે હા, દ્રવ્યના એંગલથી તો બધા જ દ્રવ્ય કવર થઈ ગયા, દ્રવ્યના એંગલથી બધા જ દ્રવ્ય કવર થઈ ગયા, કેમ કે જીવ પણ આવી ગયું અને બાકીના 5 દ્રવ્ય પણ આવી ગયા. પણ હવે ફરીથી ગોઈંગ બેક, આપણું પ્રયોજન શું છે? આપણું પ્રયોજન એ છે કે હું દુઃખી છું અને હું સુખી કેવી રીતના થઉં, બરાબર. તો હું દુઃખી છું અને સુખી કેવી રીતના થઉં? તો આ દુઃખી ને સુખી એ જીવનું દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? જો વર્તમાનમાં દુઃખી છે અને પાછળથી સુખી થઈ શકે છે, એનો મતલબ કે આ બદલાય છે ને, અને બદલતી વસ્તુ શું હોય? બદલતી વસ્તુ તો પર્યાય જ હોય. માટે દુઃખ અને સુખ એ તો જીવની પર્યાયમાં છે, જીવના દ્રવ્યમાં કે ગુણોમાં, એટલે કે એના સ્વભાવમાં તો દુઃખ છે જ નહીં. ખ્યાલ આવે? જીવના દ્રવ્યમાં કે ગુણમાં, એટલે કે એના સ્વભાવમાં તો દુઃખ છે જ નહીં, જીવની પર્યાયમાં દુઃખ છે, બરાબર. અચ્છા, બાકીના 5 દ્રવ્ય, ઉદ્ગલ ધર્મ અધર્મ આકાશ કાળ, એમાં દુઃખ છે કે નહીં? બાકીના 5 દ્રવ્યમાં તો દુઃખ સુખ નામનો કોઈ ક્વેશ્ચન જ નથી, કેમ કે એનામાં તો એવો કોઈ ગુણ જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? બાકીના 5 તો અજીવ છે, એટલે બાકીના 5 દ્રવ્ય એના ગુણો એની પર્યાયો બધું અજીવ તત્વમાં નાખી દીધું. ખ્યાલ આવ્યો? પણ જીવને હવે બાયફર્કેટ કરી નાખ્યો, જીવ પદાર્થને, જીવ તત્વને બાયફર્કેટ કરી નાખ્યો, જીવ તત્વ નહીં સોરી, જીવ દ્રવ્યને બાયફર્કેટ કરી નાખ્યો. જીવ દ્રવ્યનો જે ત્રિકાળી સ્વભાવ છે, એનો દ્રવ્ય અને ગુણ જે એનો શુદ્ધ સ્વભાવ, અનાદિ અનંત સ્વભાવ, ત્રણેય કાળ રહેવા વાળો સ્વભાવ, એને તો જીવ તત્વમાં નાખ્યું. અને જીવ દ્રવ્યની જે પર્યાયો છે, એ પર્યાયમાં આપણે જોઈએ છે વર્તમાનમાં મિથ્યાત્વ આદિ ચાલુ છે, જીવ દુઃખી છે અને ભવિષ્યમાં સમ્યક દર્શન, કેવળ જ્ઞાન આદિ પ્રગટ કરીને જીવ સુખી થઈ શકે છે, માટે પર્યાયના ભેદ પાડી દીધા. ખ્યાલ આવ્યો કે નહીં? જો શું કર્યું, એક બાજુ જીવ પદાર્થ રાખ્યો, એક બાજુ જીવની પર્યાયો રાખી અને બાકી બધું અજીવમાં નાખી દીધું. જેવી રીતના સમજો કે મારે સુખી થવું છે તો મારું દુઃખ એ એક પર્યાય થઈ, મારું સુખ એ બીજી પર્યાય થઈ, અને મારી ઇન બિટવીન દશા જ્યારે હું દુઃખમાંથી સુખમાં ગમન કરી રહ્યો છું, સાધક દશા, તો એને પણ પર્યાય તરીકે રાખી, પણ મારો સ્વભાવ, ત્રિકાળી સ્વભાવ, એને જીવ તત્વ તરીકે રાખ્યો, અને મારા સિવાયના બીજા બધા જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ બધા અજીવ તત્વમાં નાખી દીધા. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો એને આજે જીવની પર્યાયોને જુદી પાડીને, જીવની પર્યાયોને જુદી પાડી, અશુદ્ધ પર્યાયો, આંશિક શુદ્ધ પર્યાયો અને શુદ્ધ પર્યાયો, એને કહેવાય છે બાકીના પાંચ તત્વ. કયા છે પાંચ? આશ્રવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ. કયા છે? આશ્રવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ. જો ધ્યાનથી સાંભળજો, જીવ અને અજીવ એ બે દ્રવ્યરૂપ તત્વ છે. ફરીથી, જીવ અને અજીવ એ બે દ્રવ્યરૂપ તત્વ છે. એટલે કે જે વિશ્વના અનંત પદાર્થો છે એ બધા પદાર્થોને જીવને અજીવમાં ક્લાસિફાય કરવામાં આવે છે, વિભાજન કરવામાં આવે છે. અને આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ પર્યાયરૂપ તત્વ છે. એ પર્યાયરૂપ તત્વ છે એટલે કે જીવની પર્યાયોને આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષમાં વિભાજન કરવામાં આવે છે. હવે એની સાથે સાથે નિમિત્ત નૈમિત્તિક અપેક્ષાએ જે કર્મ છે, ઉદ્ગલ કર્મ, દ્રવ્ય કર્મ, એને પણ જીવ સાથે એક જોડાવાનો જે ઉપચાર કરવામાં આવે છે, માટે કર્મમાં પણ એની પર્યાયો જુદી પાડી. જો પૂતગલ પરમાણુ જે ત્રિકાળી પદાર્થ, એ તો અજીવ તત્વમાં જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? પૂતગલ પરમાણુ જે ત્રિકાળી પદાર્થ, એ તો અજીવ તત્વ છે, પણ એ જે કર્મની જીવ સાથે જોડાવારૂપ પર્યાય અને જીવથી છૂટા પડવારૂપ પર્યાય અને પૂર્ણ રીતે છૂટી જવાની પર્યાય, એને પણ ઉપચારથી, જીવની સાથેનું ઉપચાર છે ને, એટલે એને ઉપચારથી આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એમ કરીને પૂતગલની પર્યાય પણ જુદી પાડી અને જીવની પર્યાયો પણ જુદી પાડી. ખ્યાલ આવે છે કે નહીં? જો આપણે જરા અમારી બુકમાંથી આગળ પરિભાષા વાંચીએ. ત્રીજું, આશ્રવ. આશ્રવ કોને કહેવાય? કે વિકારી શુભાશુભ ભાવરૂપ જે અરૂપી અવસ્થા જીવમાં થાય છે તે ભાવ આશ્રવ છે, અને તે સમયે નવીન કર્મ યોગ્ય રચકણોનું સ્વયં સ્વતઃ આવવું અને આત્મા સાથે એક ક્ષેત્રે આવવું તેને દ્રવ્ય આશ્રવ કહે છે. તેમાં જીવનો અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર છે. જો પહેલા સમજીએ, આખું પહેલા મેકેનિઝમ સમજીએ. મેકેનિઝમ શું છે? જો આપણે જેવી રીતના ઉપાદાન નિમિત્તના ચેપ્ટરમાં વાંચ્યા હતા અને સિદ્ધાંત સમજ્યા હતા કે આ વિશ્વમાં અસંખ્યાત પ્રદેશો જ છે. આ લોકાકાશની જગ્યા કેટલી? અસંખ્યાત પ્રદેશ, બરાબર. અને એની અંદર દ્રવ્ય કેટલા રહે છે? કે જીવ અનંત, ઉદ્ગલ અનંતાનંત, ધર્માસ્થિ અધર્માસ્થિ આકાશ એક એક, અને કાળ દ્રવ્ય અસંખ્યાત, બરાબર. હવે ચલો, કાળ દ્રવ્ય તો અસંખ્યાત જ છે લોક પ્રમાણ, અને લોક બી અસંખ્યાત પ્રદેશી છે, તો એક એક પ્રદેશ પર એક એક ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે, બરાબર. ધર્મ અધર્મ આકાશ પણ એક 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 જ છે, એટલે બધે જ છે, એની તો ચિંતા નથી. હવે ચિંતા શેની છે? ચિંતા એટલે કે કન્ફ્યુઝન શેનું છે? જીવ અને પૂતગલ. જીવ ને પૂતગલ એટલે કે જીવ અનંતાનંત છે અને પૂતગલ એનાથી અનંત ગણા છે. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના સમજો કે આપણું એક ટુ બીએચકે નું ઘર હોય. હવે ટુ બીએચકે નું ઘર હોય, એના 1000 સ્ક્વેર ફીટ નો એરિયા હોય, કાર્પેટ એરિયા. સમજો, એક એક્ઝામ્પલ થી સમજાવું, જરાક વ્યવસ્થિત સમજો. 1000 સ્ક્વેર ફીટ નો કાર્પેટ એરિયા છે, બરાબર. હવે એક ઘરમાં સમજો 4 વ્યક્તિ રહેતા હોય અને 1000 સ્ક્વેર ફીટ નો એરિયા છે, તો દરેક જણના ભાગે ઓન એન એવરેજ 250 સ્ક્વેર ફીટ આવે કે નહીં, કે ભાઈ આ રૂમ તારો, આ રૂમ તારો, બરાબર, આ રસોડું ને આ આપણો હોલ, એ જાતનું વિભાજન આપણે કરીએ તો ઓન એન એવરેજ બધાના ભાગે 250 સ્ક્વેર ફીટ આવે, બરાબર. હવે સમજો એક જણ 10 સ્ક્વેર ફીટની જગ્યા રોકે, આપણે સુઈ જઈએ તો 10 સ્ક્વેર ફીટની જગ્યા રોકાય ને, તો 1000 સ્ક્વેર ફીટમાં એક જણ 10 સ્ક્વેર ફીટની જગ્યા રોકે છે, અને પહેલા એક જણ પાસે 250 સ્ક્વેર ફીટની જગ્યા છે, એટલે ઘણી મોકળી જગ્યા છે, સમજાય ને, ઘણી બધી જગ્યા છે અને એ ઓછી જગ્યા રોકે છે. પણ હવે ધારો કે 1000 સ્ક્વેર ફીટના એરિયામાં 1000 વ્યક્તિને રાખી દેવામાં આવે, 1000 સ્ક્વેર ફીટના એરિયામાં 1000 લોકોને રાખી દેવામાં આવે અને એક એક જણને 10 સ્ક્વેર ફીટની જગ્યા જોઈએ છે, તો 1000 લોકો 10 સ્ક્વેર ફીટની જગ્યા જોઈએ છે એટલે 10000 સ્ક્વેર ફીટનો એરિયા હોવો જોઈએ, પણ છે તો 1000 સ્ક્વેર ફીટનો. તો થાય શું, થાય શું કે ભાઈ એકની ઉપર એક જણે રહેવાનો વારો આવે કે નહીં, કે જગ્યા ઓછી છે અને લોકો વધારે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના આપણે મુંબઈની લોકલ ટ્રેન હોય, એ લોકલ ટ્રેનમાં શું છે, જગ્યા ઓછી છે અને લોકો ઘણા બધા ભરેલા છે, તો એકની ઉપર એક રહેવાનો વારો આવે. એવી જ રીતે આખા લોકાકાશમાં જગ્યા ખાલી અસંખ્યાત પ્રદેશ જ છે અને પદાર્થ કેટલા છે, અનંત પદાર્થો છે. તો અસંખ્યાત કરતા અનંત બહુ મોટું સંખ્યા, ખ્યાલ આવે છે કે નહીં? અસંખ્યાત કરતા અનંત બહુ વધારે મોટી સંખ્યા છે. તો જગ્યા તો ઓછી છે અને પદાર્થો ઘણા બધા છે, તો પ્રોબ્લેમ શું થાય કે એકની ઉપર એક પદાર્થને રહેવાનો વારો આવે. એટલે એનો મતલબ કે આ વિશ્વના દરેકે દરેક એરિયામાં, કોઈ પણ એરિયા લઈ લો, ત્યાં અનંત પદાર્થો એટલે કે એકની ઉપર એક અનેક પદાર્થો ત્યાં એરિયામાં રહેલા છે. હવે આ શરીરનો જ એરિયા લઈ લો, તો અહીંયા જીવ, હું જીવ પણ છું, મારી સાથે જે આ શરીરના ઔદારિક શરીરના પૂતગલ પરમાણુઓ પણ છે, એની સાથે અહીંયા કર્મ પરમાણુઓ છે ને, કારમાણ શરીર એ પણ છે, એની સાથે અહીંયા તેજસ શરીરના પરમાણુઓ પણ છે, અને એની જ સાથે અહીંયા ધર્માસ્તિકા, અધર્માસ્તિ, આકાશ ને કા, એ બધા પણ આ જ એરિયામાં રહેલા છે. ખ્યાલ આવે છે કે નહીં? તો હવે જીવ જ્યાં છે ત્યાં બાકીના પદાર્થો પણ છે કે નહીં? હવે આ બાકીના પદાર્થો ત્યાં જ હોવાને કારણે એવો ઉપચાર કરવામાં આવે છે કે એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે સંબંધ, સંબંધ છે નહીં પણ એકબીજા સાથેનો સંબંધ ખાલી ઉપચારથી કરવામાં આવે છે. કેમ? કેમ કે બધા એક જ એરિયામાં ભરેલા છે. ખ્યાલ આવ્યો કે નહીં? એક જ એરિયામાં બધા ભરેલા હોવાથી એકબીજાનો ઉપચાર કરવામાં આવે છે. જેવી રીતના સમજો કે ટ્રેનમાં બધા ધક્કા ખાતા હોય, એક સાથે બધા જ ટ્રેનમાં ઘૂસી ગયા હોય, બરાબર. હવે એક જણને જરા શરદી ઉધરસ થઈ ગયા હોય તો એને કારણે બીજાને ચેપ લાગે કે નહીં? જેવી રીતના કોરોના એક જણને થઈ ગયો હોય તો એને કારણે બીજાને લાગી જાય કે નહીં? હવે મને કહો, એ બીજાને જે લાગ્યું એ ખરેખર એની પોતાની ઇમ્યુન સિસ્ટમ વીક છે એટલે લાગ્યું કે પેલાને કારણે લાગ્યું? ખ્યાલ આવે છે ને? જો પેલાને જ કારણે લાગ્યું હોત તો એની બાજુ જેટલા લોકો એની આજુબાજુ બધાને જ લાગી જવું જોઈએ, પણ બધાને તો લાગતું નથી. જેની જેની ઇમ્યુન સિસ્ટમ વીક હોય એ બધાને લાગી જાય છે, ને જેની સ્ટ્રોંગ હોય એને તો એમ કહેવાય ને કે આવીને વયું હોઈ જાય તો એ ખબર ન પડે. ખ્યાલ આવે છે ને? તો ખરી રીતે બીમાર પડવાનું કારણ કોણ? કે પોતાની ઇમ્યુન સિસ્ટમ વીક હોવી. અને ઉપચાર કોના પર આવે છે? કે સામેવાળા પર, કે પેલાને કારણે મને લાગી ગયું. એવી જ રીતે આ જીવ છે ને, જીવ એ જીવ દુઃખી છે એને કારણે છે કે પોતાની વીકનેસને કારણે? જેવી રીતના પેલા પર્સનની વીકનેસને કારણે એને કોરોના લાગી જાય છે, એવી જ રીતે અહીંયા જીવની વીકનેસને કારણે એને દુઃખ આવી પડે છે. ખ્યાલ આવ્યા કે નહીં? અને ઉપચાર તેના પર આવે છે કે પહેલામાં જે સામે વ્યક્તિ જે છે જેને લાગેલું હતું તો એનો ચેપ મને લાગ્યો એમ ઉપચાર કરવામાં આવે છે. એવી જ રીતે અહીંયા કર્મ ઉપર ઉપચાર કરવામાં આવે છે કે જો આ કર્મનો ઉદય આવ્યો ને એટલે હું દુઃખી થયો. ખ્યાલ આવ્યો કે નહીં? પણ કર્મના ઉદયને કારણે જીવ આટલો અણુ માત્ર પણ દુઃખી થતો નથી. કર્મનો ઉદય એની જગ્યાએ છે એ પૂતગલ પદાર્થનું પરિણમન છે, અને જીવમાં દુઃખ સુખનું પરિણમન થવું એ જીવની સ્વભાવ અને વિભાવ પર્યાયો છે. જીવનો જીવ પદાર્થ જુદો છે, પૂતગલ પદાર્થ જુદો છે. જીવ અને પૂતગલમાં અત્યંત અભાવ છે. જીવની જે પર્યાય થાય છે પોતાના ષટકારકથી થાય છે, પૂતગલની પર્યાય પોતાના ષટકારકથી થાય છે, અને એકબીજા પર નિમિત્ત નૈમિત્તિક સંબંધનો આરોપ આપવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો હવે એ જે આરોપ આપ્યો એ આરોપને આપણે જુદા પાડીએ, એ આરોપને આપણે જુદા જુદા પાડી દઈએ. કેવી રીતના? જીવ પદાર્થ એમાં થતા વિકારી ભાવો. વિકારી ભાવ એટલે કે રાગ દ્વેષના ભાવ. આપણે કોઈ સિચ્યુએશનમાં હોઈએ, જેવી રીતના રસ્તે ચાલતા હોઈએ અને બાજુમાંથી જોરથી ગાડી જાય અને ઓલું જે ખાબોચિયાનું પાણી હોય, નીચે મડ કે કાંઈ હોય ને, આપણા પર ઉડાડતી જાય, એ બધું પાણી આપણા પર ઉડ્યું તો આપણા કપડાએ ખરાબ થયા, મોઢું ખરાબ થયું, બધું ખરાબ થયું. બરાબર? હવે એ જે થયું, હવે કોઈક વ્યક્તિ હોય તો એને આમ હસીને કાઢી દે કે ઠીક છે ચાલો થયું એમ, અને કોઈક બીજું વ્યક્તિ હોય તો ભડભડી જાય, અરે આણે આવું કેમ કર્યું, તેણે કેવું કેમ કર્યું, આટલું જોઈને ન ચલાવી શકે, આમ ન કરી શકે. ખ્યાલ આવે છે કે નહીં? તો એક જણને ગુસ્સો આવે છે અને બીજો વ્યક્તિ એને હસીને કાઢી દે છે કે ઠીક છે ચાલો થયું. ખ્યાલ આવે છે કે નહીં? તો જીવમાં બે જીવ જુદા જુદા છે કે નહીં? અને બેવને તે વખતે જે પરિણામ થયા એ પરિણામનું કારણ કોણ? ઉપચારથી પેલો ગાડીવાળો. ખ્યાલ આવે? ઉપચારથી એટલે કહેવા માત્ર, ખાલી ખોટે ખોટું, ખાલી ખોટે ખોટું એમ કહેવા પૂરતું કે આ ચલો પેલા એ કર્યું, પણ ઇન રિયાલિટી તો એ જીવના અંદરના ભાવો જ એનું કારણ છે. જીવ જો એ ભાવને રાગ દ્વેષના રૂપે પરિણામ આવે છે તો જીવ દુઃખી થાય છે, અને જીવ એ સમય રાગ દ્વેષ નથી કરતો તો જીવ આનંદમાં રહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આખું આશ્રમ બંધનું મેકેનિઝમ છે. જીવના પરિણામ જીવ સ્વયં પોતાની રીતે કરે છે, અને એ થતા પરિણામ વખતે આજુબાજુની પરિસ્થિતિ પર નિમિત્ત હોવાનો આરોપ આપવામાં આવે છે. હવે આજુબાજુની પરિસ્થિતિમાં જે પૂતગલ ધર્મ અધર્મ આકાશ કાળ દ્રવ્ય છે એ તો અજીવ તત્વ થયા. ખ્યાલ આવે ને? એ તો અજીવ તત્વ થયા, પણ ત્યારે જીવના જે ભાવ થયા ને, ગુસ્સો આવ્યો, ક્રોધ માન માયા લોભના ભાવ અથવા એના રાગ દ્વેષના ભાવ, એ જીવના જે વિકારી ભાવો થયા એને આશ્રવ કહેવાય છે. જીવમાં મોહ રાગ અને દ્વેષ આ ત્રણ જાતના વિકારી ભાવોનું થવું, જીવમાં શુભાશુભ ભાવ રૂપ અવસ્થા થવી, તેને ભાવ આશ્રવ કહેવાય છે. આ ભાવ આશ્રવ કેમ કીધું? ખરી રીતે તો આને જ આશ્રવ કહેવાય છે. જીવમાં જે ભાવો થયા ને, જીવમાં વિકારી ભાવો થયા, એને જ એકચ્યુઅલી આશ્રવ કહેવાય છે. પણ અહીંયા તો પેલા કર્મમાં પણ આશ્રવ કહે છે ને, એટલે એનાથી જુદો પાડવા આને ભાવ આશ્રવ નામ આપ્યું. ભાવ આશ્રવ એટલે કે જીવના ભાવોમાં થતો આશ્રવ, જીવના ભાવોમાં થતા વિકારી ભાવો. બરાબર? ઓકે. હવે એટ ધ સેમ ટાઈમ જ્યારે આ બાજુ જીવના ભાવો ચાલે છે, આ બાજુ ઉદ્ગલ જે આજુબાજુની બધી વ્યવસ્થા છે ને, ગાડીનું આવવું જવું, પેલા પાણીનું ઉડવું, એ બધી પૂતગલોની વ્યવસ્થા ચાલે છે જે અજીવ તત્વમાં છે. ખ્યાલ આવે ને? અને અહીંયા સાથે સાથે એક ત્રીજી વસ્તુ પણ ચાલે છે. એ ત્રીજી વસ્તુ શું છે? એક પૂતગલ, એક જાતના પૂતગલ પરમાણુઓ છે જેને દ્રવ્ય કર્મ કહેવાય છે. આ પૂતગલ પરમાણુઓનું કામ શું? જો આ જરા આપણ જરાક વ્યવસ્થિત સમજો, આ આખું પણ મેકેનિઝમ જો સમજાઈ જાય ને, તો આપણું આખી દુનિયાનું ટેન્શન બધું ઓછું થઈ જાય. આ વિશ્વ છે ને, એ વિશ્વમાં ઘણા બધા જુદા જુદા જાતના પૂતગલ પરમાણુઓ છે, ઘણા જુદા જુદા જાતના. જેવી રીતના આપણે વિચાર કરો તો આપણી પાસે જેટલા આપણે એનું જોઈએ ને મટીરિયલ, જેવી રીતના આપણું ઘર હોય, ઘર તો નીચેની લાદી ટાઇલ્સથી બનેલી હોય, વિટ્રીફાઈડ ટાઇલ્સ જે કહેવાય. અચ્છા, પછી આપણી બારીઓ હોય, એ બારીઓ સેનાથી બનેલી હોય? તો કાચની બનેલી હોય. એની પેલી ગ્રીલ સેનાથી બનેલી હોય? તો મેટલની બનેલી હોય, લોખંડની કે જેની પણ. બરાબર? આપણા વાસણો સેના બનેલા હોય? સ્ટેનલેસ સ્ટીલના બનેલા હોય. બરાબર? અને પછી આ ટીવી આદિ જે છે અથવા આપણા કમ્પ્યુટર આદિ જે છે સેનાથી બનેલા હોય? પ્લાસ્ટિકથી બનેલા હોય. તો આ બધા જુદા જુદા મટીરિયલ છે કે નહીં?
જુદા જુદા મટીરિયલ છે ને, મટીરિયલ એટલે સબસ્ટન્સ, વસ્તુઓ જુદી જુદી છે, એનું મટીરિયલ ઓફ કન્સ્ટ્રક્શન એ જુદું જુદું છે. એવી જ રીતે આ વિશ્વમાં જે પૂતગલ પરમાણુઓ છે ને, તો જુદા જુદા જાતના પૂતગલ પરમાણુઓ છે. એ જુદા જુદા જાતના પૂતગલ પરમાણુમાં એક જાતના પર્ટિક્યુલર પરમાણુ છે એને કારમાણ વર્ગણા કહેવાય છે. એને શું કહેવાય? કારમાણ વર્ગણા. એક બીજી જાતના પૂતગલ પરમાણુ છે એને તેજસ વર્ગણા કહેવાય. એક ત્રીજી જાતના પૂતગલ પરમાણુ છે એને મનોવર્ગણા કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? આ બધા નામ આપણે સાંભળ્યા છે બધી. ધેર આર 23 ટાઈપ્સ ઓફ વર્ગણા જુદી જુદી. એમાંથી 5 જાતની વર્ગણા હોય એ જીવ સાથે બંધાય છે. કઈ છે એ વર્ગણા? આહાર વર્ગણા, તેજસ વર્ગણા, કારમાણ વર્ગણા, મનોવર્ગણા અને ભાષા વર્ગણા. ભાષા એટલે બોલવાનો જે અવાજ આવે છે ને, એ પણ એક જાતના પૂતગલ પરમાણુ છે. સાયન્સમાં પણ એમ કહેવાય ને કે વોઇસ સાઉન્ડ ઇઝ ટ્રાવેલિંગ બાય મીન્સ ઓફ પાર્ટિકલ્સ. સાયન્સમાં પણ એમ કહેવાય, તમે સાયન્ટિફિક થિયરી વાંચશો ને, તો સાઉન્ડ ટ્રાવેલ્સ ઇન ધ ફોર્મ ઓફ પાર્ટિકલ્સ. તો પાર્ટિકલ્સ એટલે શું? કે પૂતગલ પરમાણુ. એવી રીતે તો હવે જો આપણે શું વાત કરતા હતા કે જ્યાં જીવના વિકારી ભાવો થયા, અહીંયાથી મોહ રાગ દ્વેષના ભાવો થયા, તો વિશ્વમાં એવા કારમાણ વર્ગણા નામના એક પૂતગલ પરમાણુઓ છે. એક એવી જાતના પૂતગલ પરમાણુઓ છે. એ પૂતગલ પરમાણુનું ફંક્શન શું? ફંક્શન એટલે કે એનો એનો સ્વભાવ શું છે? એ પૂતગલ પરમાણુનો એનો સ્વભાવ જ એવો છે કે જ્યાં જીવના ભાવો વિકારી ભાવ થાય ત્યાં એ પરમાણુ આવીને જીવ સાથે આવીને જોડાઈ જાય. જીવ સાથે આવીને જોડાઈ જાય એટલે જીવની અંદર ઘૂસી જતા નથી. જીવ તો પદાર્થ જુદો છે અને પૂતગલ પદાર્થ જુદો છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ એ પૂતગલ પરમાણુ આવીને જે જીવનો ફિઝિકલ એરિયા, ફિઝિકલ નહીં, સ્પેશિયલ એરિયા, જે આકાશના પ્રદેશો જ્યાં જીવ નામક પદાર્થ રહેલો છે, એ પૂતગલ પરમાણુઓ આવીને આકાશના એ જ પ્રદેશોમાં રોકાઈ જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના એમ સમજો કે આપણે આપણે ગાડીમાં જતા હોઈએ એક જગ્યાએથી બીજી જગ્યાએ, બરાબર? હવે ઘડીક આપણે કાચ ખુલ્લો રાખ્યો ક્યારેક, તો અંદર એક માખી મચ્છર કંઈક ઘૂસી જાય છે ને ગાડીમાં. હવે આપણી ગાડી સમજો 100 કિલોમીટરની સ્પીડથી જતી હોય. પહેલા એ મચ્છર જ્યારે બહાર હતું તો એ કાંઈ 100 કિલોમીટરની સ્પીડથી ઉડે છે? નથી ઉડી શકતું, બરાબર ને? હવે એ મચ્છર ગાડીની અંદર આવી ગયું તો એ ગાડીની અંદર, ગાડી જે સ્પીડે જાય છે એ સ્પીડે મચ્છર પણ જાય છે કે નહીં? એ પણ 100 કિલોમીટરની સ્પીડે જાય છે. એવી જ રીતે જે પહેલા કારમાણ વર્ગણાના પરમાણુ પહેલા આકાશમાં છૂટા છવાયા જુલ્યા હતા, તો એ ત્યારે છૂટા પરમાણુ હતા, એને કારમાણ વર્ગણા કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે એ જ પરમાણુઓ, જેવી રીતના પેલું મચ્છર ગાડીની અંદર ઘૂસી ગયું, કઈ આપણા શરીરની અંદર નથી ઘૂસ્યું, એ જ ગાડીની અંદર છે ને, હવે એની જગ્યાએ ફરે છે. એવી જ રીતે આ કારમાણ વર્ગણાના પરમાણુઓ એ જીવનો જે એરિયા છે ને, એ એરિયાની અંદર ઘૂસી, એરિયાની અંદર એટલે કે આકાશના એ જ એરિયામાં આવીને એ પરમાણુ પણ સ્થિર થયા. આ જીવ તો અરૂપી પદાર્થ છે, અરૂપી છે ને, એ પૂતગલ પરમાણુને કઈ રોકતું નથી. જેવી રીતના સમજો કે આ માઉસ છે, આ મારો હાથ છે, આપણે આમ લઈ જઈએ તો હાથથી માઉસ રોકાઈ જાય છે. રોકાય છે કે નહીં? હાથથી માઉસ રોકાઈ જાય છે. કેમ? કેમ કે બે સ્થૂળ પૂતગલ પરમાણુઓ છે. પણ એક બાજુ જીવ હોય અને એક બાજુ પૂતગલ પરમાણુ હોય તો જીવ નામક પદાર્થ કઈ પૂતગલ પરમાણુને રોકતો નથી, એ તો આરપાર નીકળી જાય છે. પણ આ કારમાણ વર્ગણાના પૂતગલ પરમાણુઓ એ જીવ નામક પદાર્થના એરિયામાં જ આવીને રોકાઈ જાય છે. અને જ્યારે ત્યાં રોકાઈ જાય તો એ જ પરમાણુને કર્મ કહેવાય છે. જો નોમેનક્લેચર દેવના જે શબ્દોની પરિભાષા પણ જુદી છે. જ્યારે તે પરમાણુ છૂટા હતા તો તેને કારમાણ વર્ગણા કહેવાતી હતી, અને હવે જ્યારે તે આકાશ આ આત્માના જે પ્રદેશોમાં એક ક્ષેત્રાવગાહ થઈને રોકાઈ ગયા, એ જ ક્ષેત્રમાં આવીને રોકાયા, તો હવે એ જ પરમાણુને કર્મ કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો હવે મેકેનિઝમ શું છે કે વસ્તુ વ્યવસ્થા કેવી રીતના થાય છે કે જ્યારે જીવને મોહ રાગ દ્વેષના પરિણામ થયા તો તે જ સમયે જે છૂટા કારમાણ વર્ગણાના પરમાણુઓ હતા તે આવીને જીવના પ્રદેશોમાં બંધાઈ જાય છે અને તેને કર્મ કહેવાય છે. ખ્યાલ આવ્યો ને? એ કારમાણ વર્ગણાનું કર્મ રૂપે પરિણમવું અથવા એ પરમાણુઓનો જીવ સાથે બંધાવવું, જીવ સાથે બંધાવવું એટલે કે જીવના પ્રદેશોમાં આવીને રોકાવવું, એને કર્મનો બંધ કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે જેવી રીતના આપણે સમજો કે જુ બીચ જઈએ, જુ બીચમાં આપણે ગયા હોય અને પછી આપણે રેતીમાં ચાલીએ તો રેતી જ્યાં જે જુ બીચની રેતી હોય આપણા પગ પર ચોંટી જાય છે કે નહીં? તો જ્યાં સુધી જુ બીચ પર છે ત્યાં સુધી તે રેતી ચોંટેલી રહે છે. જેવા હવે પછી ઘરે આવવા તરફ નીકળ્યા અને એ રેતીમાંથી બહાર આવીને રસ્તા પર આવતા થયા તો રસ્તા પર આવતા જ એ બધી રેતી ખરી જાય છે. તેવી જ રીતે જ્યાં સુધી જીવ મોહ રાગ દ્વેષના પરિણામ કરે છે ત્યાં સુધી પેલા કર્મ પરમાણુઓ કારમાણ વર્ગણાના પરમાણુ આવીને જીવ સાથે જોડાય છે અને કર્મ રૂપે બંધાયા એમ કહેવાય છે. જ્યારે જીવ મોહ રાગ દ્વેષના પરિણામ કરવાનું છોડી દે છે એટલે કે મોહ રાગ દ્વેષના પરિણામ કરવાનું બંધ કરી દે છે તો પેલા કર્મ પરમાણુ પણ રોકાતા નથી, બધા ખરી જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો જ્યારે જીવને મોહ રાગ દ્વેષના પરિણામ થયા પેલા કારમાણ વર્ગણાના પરમાણુ આવીને એટલે એ પણ ઉપચાર કરે છે કે જાણે કોઈ બહુ દૂર પરમાણુ હોય, એ પરમાણુ જાણે વિદેશ ક્ષેત્રમાં હોય અને એને એ કારમાણ વર્ગના વિદેશ ક્ષેત્રમાં હોય અને એને ટ્રાવેલ કરીને અહીંયા આવીને આવવું પડે એમ નથી. આ તો અહીંયા આજુબાજુથી જ કારમાણ વર્ગણાના પરમાણુ કર્મરૂપે બંધાઈ જાય છે. આજુબાજુથી એટલે ખરેખર તો એ જીવના પ્રદેશોમાં જ હોય છે પહેલેથી જ અને કર્મરૂપે બંધાઈ જાય છે. બરાબર? એ સૂક્ષ્મતામાં નથી જવું. હવે જ્યારે જીવને મોહ રાગ દ્વેષના પરિણામ થયા તો તેને કહેવાય ભાવ આશ્રવ. નવા થયા ને, નવા પરિણામ થયા તો એને કહેવાય ભાવ આશ્રવ. આશ્રવ એટલે આવવું, આશ્રવ એટલે આવવું. તો જીવમાં શું આવ્યું? જીવમાં આવ્યા મોહ રાગ દ્વેષના પરિણામ. બરાબર? જીવમાં શું આવ્યું? જો આ પર્યાય છે ને જીવની, આ મોહ રાગ દ્વેષના પરિણામ પણ જીવની પર્યાય છે. તો આની પહેલાની પર્યાયમાં એ પરિણામ નહોતા અને આ પર્યાયમાં તે પરિણામ થયા, એટલે જે નવા પરિણામ થયા ને એટલે એને કહેવાય આવ્યા. જીવમાં મોહ રાગ દ્વેષના પરિણામ આવ્યા અને એટ ધ સેમ ટાઈમ તે કારમાણ વર્ગણાના પરમાણુ એ પણ આત્માના પ્રદેશોમાં આવ્યા એટલે એને પણ કહેવાય છે આશ્રવ. તો જીવમાં થતા મોહ રાગ દ્વેષના પરિણામ એટલે કે નવા આવેલા પરિણામ તેને કહેવાય ભાવ આશ્રવ. અને એટ ધ સેમ ટાઈમ પેલા કારમાણ વર્ગણાના પરમાણુ જે જીવના પ્રદેશો તરફ આવ્યા એને કહેવાય દ્રવ્ય આશ્રવ. એ કર્મ પરમાણુ એટલે કારમાણ વર્ગણાના પરમાણુ પણ આવ્યા અને જીવમાં મોહ રાગ દ્વેષના પરિણામ પણ આવ્યા. ખ્યાલ આવ્યો કે નહીં? પણ જીવના મોહ રાગ દ્વેષના પરિણામ તો જીવ પદાર્થની દ્રવ્ય ગુણ પર્યાયરૂપ સત્તામાં છે. ખ્યાલ આવે છે? એ મોહ રાગ દ્વેષના પરિણામ એ જીવ પદાર્થ નામના છે. જ્યારે પેલા કારમાણ વર્ગણાનું કર્મરૂપે થવું એ તો પુદ્ગલ પદાર્થમાં છે. ખ્યાલ આવે છે ને? એ પુદ્ગલ પદાર્થની વિકારી પર્યાય છે અને આ જીવ પદાર્થની વિકારી પર્યાય છે. જે બે વિકારી, પણ એક જીવની વિકારી પર્યાય છે અને એને ભાવ આશ્રવ કહેવાય છે અને એક પેલી પુદ્ગલની વિકારી પર્યાય છે અને એને દ્રવ્ય આશ્રવ કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આ સાત તત્વમાં જ્યાં જ્યાં ભાવ શબ્દનો વપરાશ કરવામાં આવે ને, ભાવ આશ્રવ, ભાવ બંધ, ભાવ સંવર, ભાવ નિર્જરા, ભાવ મોક્ષ, આ બધા જીવની પર્યાયોના ફેરબદલ છે. જો પહેલા તો મેં શું કહ્યું, આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ આ પાંચે પાંચ પર્યાય રૂપ છે અને જીવ અજીવ દ્રવ્ય રૂપ છે. બરાબર? હવે એ જે પાંચ પર્યાય રૂપ છે એમાં પણ ભાવ 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 જ્યાં કે એ બધા જીવની પર્યાય રૂપ છે અને જ્યાં દ્રવ્ય 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 કહેવામાં આવે, દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય બંધ, દ્રવ્ય સંવર, દ્રવ્ય નિર્જરા, દ્રવ્ય મોક્ષ, એ બધા પૂતગલની પર્યાય રૂપ છે. ખ્યાલ આવ્યો ને? કર્મનું આવવું, કર્મનું બંધાવવું, કર્મનું બંધાવવું આવવું અટકવું, કર્મનું ખરી જવું અને કર્મનું પૂર્ણ રૂપે ખરી જવું. કઈ કર્મને ખરેખર મોક્ષ થાય છે? આ કર્મ સંસારમાં હતો અને હવે કર્મ મોક્ષમાં જાય છે કેમ? દ્રવ્ય આશ્રવ તો કર્મ, દ્રવ્ય મોક્ષ એટલે કર્મનું કરી જવું. એ જ મેં કહ્યું ને કઈ કર્મને સંસાર કે મોક્ષ છે જ નહીં, કેમ કે કર્મ તો બુદ્ધલ પરમાણુ છે ને એમાં તો દુઃખ સુખની અવસ્થા જ નથી. પણ આ તો જીવના ભાવોની અપેક્ષા લઈને તે કર્મ પર ફક્ત આરોપ આપવામાં આવે છે. માટે જે પરિભાષા જીવના પરિણામોમાં આપીને જે નામ, એ જ નામ કર્મોમાં પણ આપી દીધા. બાકી ખરેખર તો તે કર્મ એ કારમાણ વર્ગણાનું કર્મરૂપે થવું અને પાછું અકર્મરૂપે થવું, એ તો નિરંતર પરિણમન ચાલ્યા જ કરે છે. એમાં કઈ કર્મ ને સંસાર કે કર્મ ને મોક્ષ છે જ નહીં. ખ્યાલ આવ્યો ને? પણ આ તો એક કહેવાની, જીવના પરિણામો થી કહેવાની પદ્ધતિ છે. જ્યાં જીવના પરિણામોમાં મોહ રાગ દ્વેષના પરિણામ થતા હતા તો તે તો સંસારરૂપ અવસ્થા છે, તેને આશ્રવ બંધ કહેવાય છે. અને જ્યાં જીવના પરિણામોમાં હવે આંશિક અથવા પૂર્ણ શુદ્ધરૂપ અવસ્થા થાય તો એ તો મોક્ષ માર્ગ અને મોક્ષરૂપ અવસ્થા છે. એ જીવનો ખરેખર મોક્ષ છે. પણ જીવમાં જે પરિભાષા અપ્લાય થાય છે એનો ઉપચાર કર્મમાં કરવામાં આવે છે. ખ્યાલ આવે કે નહીં? તો જો આશ્રવ એટલે શું? જીવમાં મોહ રાગ દ્વેષના પરિણામ આવવા થવા, એને કીધું ભાવ આશ્રવ. અને એટ ધ સેમ ટાઈમ કર્મમાં કારમાણ વર્ગણાનું જીવ તરફ આવીને જીવ તરફ આવવું, એની સાથે બંધાવવા માટે આવવું, એને કહેવાય દ્રવ્ય આશ્રવ. બરાબર, આટલો ખ્યાલ આવ્યો? હવે જો આગળ વધીએ. હવે જો આશ્રવ અને બંધ, હવે બંધની પરિભાષામાં આપણે આવશું થોડો વખતમાં, પણ આશ્રવ અને બંધના બે બે પ્રકાર છે. કયા બે પ્રકાર? પુણ્ય અને પાપ. પુણ્ય અને પાપ, જો આપણે એનું વાંચીએ, પુણ્ય અને પાપ બંને આશ્રવ બંધના પેટા ભેદ છે. પેટા ભેદ એટલે સબ ક્લાસિફિકેશન. દેર આર ટુ ટાઈપ્સ ઓફ આશ્રવ, પુણ્ય આશ્રવ, પાપ આશ્રવ. દેર આર ટુ ટાઈપ્સ ઓફ બંધ, પુણ્ય બંધ, પાપ બંધ. ખ્યાલ આવે? જો એની વાત કરીએ, પુણ્ય એટલે શું? જો ધીસ ઇઝ વન પોઈન્ટ દેટ ડિફરન્શિયેટ જૈનિઝમ ફ્રોમ એની અધર રિલિજન દેટ યુ મે બી હિયરિંગ અરાઉન્ડ યુ. બાકી બધા રિલિજન, જે દયા ધર્મ આપણે કરીએ ને, સોશિયલ સર્વિસ, સોશિયલ કોઝ માટે જે કામ કરવામાં આવે, ગરીબોની મદદ કરો, અથવા ક્યાંય ફેમિન આવ્યો હોય, ક્યાંય બહુ તકલીફ હોય તો ત્યાં દાન આદિ આપો, જીવોનું કલ્યાણ કરો, પશુ પક્ષીઓની રક્ષા કરો, એ બધાને જ બાકી બધા ધર્મ સમજે છે. ખ્યાલ આવ્યો ને? એ બધાને જ લોકો ધર્મ સમજે છે. પણ જીવ, આપણે જૈન ધર્મ શું કહે છે કે આ બધું ધર્મ નથી, આ બધા તો પુણ્યના ભાવ છે. અને પુણ્યના ભાવ એટલે કે ધીઝ આર ગુડ ડીડ્સ, દે આર ગુડ ડીડ્સ, ડેફિનેટલી દે આર નોટ બેડ ડીડ્સ. પણ એ ગુડ ડીડ હોય કે બેડ ડીડ હોય, એ બેવ જીવના અશુદ્ધ પરિણામ છે. અને અશુદ્ધ પરિણામ હોવાથી એ છેવટે તો જીવને ચાર ગતિરૂપ સંસારમાં જ પરિભ્રમણ કરાવે છે. એટલે એકચ્યુઅલી ધીઝ ગુડ ડીડ્સ ઓર બેડ ડીડ્સ, દે બોથ આર જીવના દુઃખનું કારણ. ખ્યાલ આવે છે કે નહીં? જો વાંચીએ એને જરાક. જો પુણ્ય કોને કહેવાય? દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત. જીનેન્દ્ર ભગવાનની ભક્તિ કરવી, પૂજા કરવી, એ તો સારા કાર્ય કહેવાય કે નહીં? એમાં તો જીવના પરિણામ મંદ પડે છે કે નહીં? જીવના પરિણામ મંદ થાય છે એટલે એને મંદ કશાય કહેવાય છે. પણ છે તો કશાયનો ભાગ ને. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના તમે પોઈઝન ખાઓ તો મરી જાઓ, સ્ટ્રોંગ પોઈઝન ખાઓ તો તરત મરી જાઓ, વીક પોઈઝન ખાઓ તો શું થાય કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ મરી જાઓ, પણ મરી તો જાઓ કે નહીં? એવી જ રીતે જો તમે સ્ટ્રોંગ ખરાબ ભાવ કરો તો એને પાપ ભાવ કહેવાય, અને ત્યાં તમને ઇન્સ્ટન્ટલી ખરાબ, ઇન્સ્ટન્ટલી દુઃખ થાય છે. અને જો તમે સારા ભાવ કરો, પુણ્યના ભાવ કરો, તો ઇટ ઇઝ લાઈક વીક પોઈઝન. એમાં પણ જીવ ખરેખર ચાર ગતિમાં દુઃખ જ પ્રાપ્ત કરવાનો છે. જો દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત વગેરેના શુભ ભાવ જીવને થાય તે અરૂપી અશુદ્ધ ભાવ છે. આ જે શુભ ભાવ છે એ પણ જીવને દુઃખ દેનાર છે. અને જે પેલા અશુભ ભાવ છે, ચોરીના ભાવ, હિંસાના ભાવ, કુશીલના ભાવ, પરિગ્રહ, લોભ, આ બધા તો દુઃખદાયક છે જ, પણ એની સાથે એનાથી દૂર જે પરોપકારના ભાવ, અહિંસાના ભાવ, ભગવાનની પૂજા ભક્તિ આદિ કરવાના ભાવ, એ ભાવ પણ જીવને પોતાના સ્વરૂપથી તો દૂર જ લઈ જાય છે કે નહીં? જ્યાં જે પણ ભાવ જીવને પોતાના શુદ્ધ સ્વભાવથી દૂર લઈ જાય, એ બધા જ ભાવ અશુદ્ધ છે. ખ્યાલ આવે ને? જ્યાં જીવ પોતાના શુદ્ધ સ્વભાવમાં ડૂબી જાય ને એનો અનુભવ કરે અને એને અંદરથી જે શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય, એ જ જીવના શુદ્ધ ભાવ છે. એને છોડીને બાકી બધા જ ભાવ અશુદ્ધ ભાવ છે. અને અશુદ્ધ ભાવની બે ટાઈપ, એક દયાદાન પૂજા ભક્તિ આદિના શુભ ભાવ અને એક હિંસા જૂઠ ચોરી આદિના અશુભ ભાવ. જે શુભ ભાવ છે એનું ફળ પુણ્ય કર્મ બંધાય છે, જે અશુભ ભાવ છે એના ફળમાં પાપ કર્મ બંધાય છે. હવે પુણ્ય અને પાપ, દે આર રિઝલ્ટ, દે આર આઉટકમ. આઉટકમ ઓફ વોટ? શુભ ભાવ અને અશુભ ભાવ. ખ્યાલ આવે ને? પુણ્ય અને પાપ આર આઉટકમ અને ધ કોઝિસ આર શુભ ભાવ ને અશુભ ભાવ. તો હવે કોઝનું રિઝલ્ટમાં ઉપચાર કરીને જીવના પુણ્ય ભાવ એમ કહી દેવામાં આવે છે. ખ્યાલ આવ્યો ને? જીવના પુણ્ય ભાવ, જીવના પાપ ભાવ, પણ એકચ્યુઅલી જીવના શુભ અશુભ ભાવો છે અને એના રિઝલ્ટ આર પુણ્ય અને પાપ. જો જરાક વાંચી લઈએ. તે ભાવ પુણ્ય ભાવ છે, તે સમયે શાતાવેદનીય રૂપ શુભ નામ કર્મ આદિ કર્મયોગ્ય પરમાણુઓનો સમૂહ સ્વયં સ્વતઃ એક ક્ષેત્રાવગાર સંબંધે આવીને જીવ સાથે બંધાય છે. તે દ્રવ્ય પુણ્ય છે. જીવના આવા દયાના ભાવ, ભગવાનની પૂજા ભક્તિ આદિ કરવાના ભાવ જે થાય છે તે જીવના શુભ ભાવ છે. બરાબર? એટ ધ સેમ ટાઈમ પેલા કારમાણ વર્ગણાના પરમાણુઓ છે ને એ આવે છે. કઈ જાતના કારમાણ વર્ગણાના પરમાણુઓ? કે શાતાવેદનીય આદિ પુણ્યના પરમાણુઓ. જ્યારે જીવે ગુડ ડીડ કરી તો ગુડ કર્મ બંધાય છે. જે આપણે બીજી ભાષામાં કહીએ ને કે અગર તમે ગુડ ડીડ કરશો તો ગુડ કર્મ બંધાશે, અને ઇફ યુ ડુ બેડ ડીડ તો બેડ કર્મ બંધાશે. પણ ગુડ કર્મ અને બેડ કર્મ બંને તો બંધાય જ છે ને જીવ સાથે. તો જીવ કર્મથી મુક્ત કેવી રીતના થાય? જો મેથેમેટિક્સમાં પોઝિટિવ અને નેગેટિવ એકબીજાથી ઓપોઝિટ છે, એટલે ઇફ યુ હેવ પોઝિટિવ અને ઇફ યુ એડ નેગેટિવ તો યુ ગો ટુવર્ડ્સ ઝીરો. પણ આ પુણ્ય અને પાપ પોઝિટિવ નેગેટિવ નથી. પુણ્ય અને પાપ તો એક બેનું બેલેન્સ જુદું જુદું છે. પુણ્યની કેટેગરીમાં પુણ્ય બંધાય છે, પાપની કેટેગરીમાં પાપ બંધાય છે. તમે પાપને પુણ્યથી નેગેટ ન કરી શકો. પાપનું બેલેન્સ જુદું છે, પુણ્યનું બેલેન્સ જુદું છે. પુણ્ય બાંધવાથી પુણ્યને ભોગવવું પડે છે, પાપને બાંધવાથી પાપને ભોગવવું પડે છે. પુણ્યને બાંધવાથી એ પાપને કાપી નાખે છે એમ નથી થતું. ખ્યાલ આવે છે કે નહીં? આપણને લોકોને શું થાય કે ભાઈ ભગવાનની ભક્તિ પૂજા આદિ કરો તો તમારા કર્મ ખપી જાય. કર્મ ક્યારેય ન ખપાય ભગવાનની પૂજા ભક્તિ કરવાથી, ઉલટા નવા કર્મ બંધાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો આપણે આ પુણ્ય પાપની ચર્ચા થોડીક શરૂ કરી છે. પુણ્ય એટલે જીવના શુભ ભાવ, પાપ એટલે જીવના અશુભ ભાવ, અને છેવટે તો બે આશ્રવના બંધાવાના પ્રકારો છે. એની વિશેષ ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ આગળ કરશું, અને બાકીના જે તત્વ છે એની પણ ચર્ચા આપણે આગળ વધારશું. જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી, તુહી જપો દિન રૈન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચૈન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તુહું. બોલો જીનવાણી માતનો જય હો. જય જીનેન્દ્ર બજાર.